હમણાં આત્માથી વર્ષો વયા ગયા, 50 વર્ષ આમનામ વયા ગયા, અને હજી પણ જો આપણે જાગશું નહીં અને યોગ નિદ્રામાં રહેશું તો નમોની અંતાણા બીજું શું થાય, એમાં શું કહી શકાય? આ તો માહિલો જાગે એના માટે વાત છે. પથદર્શક બનો, જીવન સાધક બનો. રાત્રે સૂતી વખતે વિચારજો કે મારા જીવનને એક મેં સાધનાનું અંગ જોયું છે કે માત્ર એક બાહ્યાચારની દ્રષ્ટિએ સારો દેખાવ છું કે સારો થાવ છું. સારા દેખાવું એ સહેલું છે, સારા થવું એ દુષ્કર છે. જીવન સાધક બનો, આ બીજું કર્તવ્ય. અને આગળ ચાલીને ત્રીજું કર્તવ્ય, પ્રભુની આજ્ઞા પાળવા જેવી છે. પૂરેપૂરી ન પડાય પણ વાંધો નહીં, પણ પાડવા જેવી છે એ તો નિર્ણય થવો જ જોઈએ. જો આ નહીં આવે તો આપણે સ્વમતિથી જૈન કેવડાવવા છતાં પણ ઉન્માર્ગે વયા જશું. પ્રભુની આજ્ઞા શું છે, મારા ભગવાને શું કહ્યું છે એ તો આપણે સમજવું જોઈએ. આજ્ઞા પાલન એ જીવનનું એક કર્તવ્ય બનવું જોઈએ. અને આજ્ઞા પદાર્થને આપણા મહર્ષિઓએ ખૂબ સુંદર રીતે સાદી સરળ ભાષામાં સમજાય એમ કહ્યું છે કે આજ્ઞા શું છે, તો કે આત્માને ઓળખાવે તે આજ્ઞા, આત્માની સંભાળ રાખે તે આજ્ઞા, આત્માને આગળ લઈ જાય તે આજ્ઞા, પર પૂતગલથી છોડાવે તે આજ્ઞા, પર સ્પૃહાથી મુક્ત કરે તે આજ્ઞા, પરમા પરમાત્મા બતાવે તે આજ્ઞા અને પરમાત્માનું દર્શન કરાવે તે આજ્ઞા. આ આજ્ઞા પાડવામાં કંટાળો ન આવવો જોઈએ. આવી આજ્ઞા પ્રભુએ આપેલી છે, કોઈ બોજો નથી મૂક્યો. ઇટ ઇઝ નોટ એ હોમવર્ક વિચ અવર ચિલ્ડ્રન ઓલવેઝ ડિસ્પાઇઝ, કે આ બધું આટલું બધું લેસન, કે આ કઈ લેસન નથી આપ્યું ભગવાને. આપણા જીવનને નિર્મળ કરવા માટે આ આજ્ઞાનો એક નકશો આપણને આપેલો છે. તો આજ્ઞા પ્રધાન જીવન હોવું જોઈએ. અને ચોથી વાત, મને તો એમ થાય કે આમાંથી એક પણ વસ્તુની પ્રતિજ્ઞા જો સમત્સરીના લઈએ ને તો દેવ વિમાન સિમંદર સ્વામીથી અહીંયા આવે આપણા દર્શન કરવા માટે હો. અને એ છે, સુખી જૈનોએ ભોગોની સીમા બાંધવી જોશે. જો આપણે ભોગની સીમા બાંધશું નહીં અને સંપત્તિના વરવા દર્શનમાં જો સદાને માટે રોકાશું તો આપણા માટેનો દુર્ભાવ સમાજમાંથી દૂર નહીં થાય. ભોગોની સીમા બાંધો, સ્વેચ્છાથી સાદાઈ સ્વીકારો. આ સાદાઈ એ જૈન કુળનો જૈન ધર્મનું ભૂષણ નહીં, આભૂષણ છે. અને જો સાદાઈ નહીં સ્વીકારી શકીએ આપણે આપણા જીવનમાં તો પછી જગતના જીવોના આંખના દુઃખના આંસુ દૂર નહીં કરી શકીએ. જેને પોતાની જાત ઉપર જ ઘણો બધો ખર્ચ કરવા જોઈએ છીએ એને જગતના જીવોનો દુઃખ કરવા માટેની ફુરસદ રહેતી નથી. આ ભગવાને કીધેલી વાત છે, સ્વેચ્છાથી સાદાઈ. સાદાઈ કઈ રીતે પાડી શકું છું? સાદાઈ એ જૈન માનવ કુળનો એક અધિકાર અને એની સાથે એક એમની જીવનનો પર્યાય બનવો જોઈએ. અને આગળ ચાલીને જો આ બધી વસ્તુઓ યાદ કરવી પડશે. હું એટલા માટે પુનરુક્તિ કરું છું કે સમથિંગ મસ્ટ એન્ટર યોર માઇન્ડ. દર્શક નહીં પણ પથદર્શક બનો. બરાબર વિતરું કે નહીં? હા કે ના? હા તો ઠીક. હવે હું કઈ બહુ જ્ઞાનનો પરિગ્રહ પીરસવા નથી આવ્યો. એક ભાઈઓ તરીકે આપણે સાથે એક ભાગીદારી કામ કરવું છે રાજકોટમાં, કેમ કે બહારગામ જવાનું બહુ ઓછું બને છે હવે, અને અહીંયા શેષ આયુષ્ય છે ત્યાં સુધી આપણી સાથે એક આ સહયોગ સંબંધ છે. પથદર્શક બનો, જીવન સાધક બનો, આજ્ઞા પ્રધાન જીવન જીવો, ભોગોની સીમા બાંધો, સ્વેચ્છાથી સાદાઈ સ્વીકારો. અને પછી કહે છે, સત્કર્મોને કોઈ દિવસ મુલતવી ન રાખો. 60 વર્ષના થઈએ પછી સત્કર્મ કરવું એમ નહીં. બાપા ગુજરી જાય પછી વિલ લખીને આટલું ધર્માને બાપ જેમ નહીં, તમારા હાથે વાપરીને કરો. સત્કર્મોને મુલતવી ન રાખો. આપણે એક એવો સંસ્કાર બની ગયો છે કે ભાઈ હવે મારી પાછળ છોકરાઓ બધું કરશે એમ કે વાંધો નથી, બહુ બધું વિલ લખીને જાય, પણ એના કરતા હાથે વાપરીને જાવ ને, સત્કર્મો કરો ને. આજે પણ કરવાની ક્યાં ઓછી જગ્યા છે? ન્યાય સંપન્ન વૈભવ, આ એક બહુ મોટી વાત છે. સદાચાર, સદાચારને ભોગે સંપત્તિ ઉપાર્જન થઈ જ ન શકે. અને આજે આપણે જોઈએ છીએ આપણા જ જૈન કુળમાં જન્મેલી જે વ્યક્તિઓ છે કેટલી બધી આજે સરકારી આ ફતવાઓમાં ફસાયેલી છે. જુઓ તો જૈનો જ છે બધા. ન્યાય સંપન્ન વૈભવ, જે સદાચારી છે એને કોઈ ભય નથી, ભય દુરાચારીને છે. તો ન્યાય સંપન્ન વૈભવ એ જૈનોનું એક ખરેખર આભૂષણ બનવું જોઈએ. અને છેલ્લી વાત છે પરિગ્રહ પરિમાણની. આ એટલા માટે જરૂરત છે કે વર્તમાન કાલીન આપણી પૃથ્વી ઉપર પ્રજાને એની જરૂરત પૂરી પાડી શકે એટલી સંપત્તિ નથી. આ ભગવાને બતાવેલું છે કે જો પરિગ્રહ પરિમાણ સુખી લોકો સ્વીકારશે નહીં તો કોઈ પણ હિસાબે પ્રજાની ગરીબી દૂર નહીં થાય. એક અસમતોલા જુઓ, 20% પૃથ્વીની વસ્તી પશ્ચિમના જગતમાં જીવે છે અને પૃથ્વીની સંપત્તિની 80% ભાગ એ લોકો વાપરે છે. બાકી રહ્યો 80% વસ્તી માટે 20% પૃથ્વીની સંપત્તિ છે. સ્વાભાવિક રીતે આજે રિસોર્સિસનો એટલો બધો રિસ્ટ્રિક્શન્સ છે કે આપણે પરિગ્રહ પરિમાણથી આ જીવનના બીજા કર્તવ્યો તરફ જઈએ. જો પરિગ્રહ પરિમાણ નહીં હોય જીવનમાં તો મહાજન તરીકેનું આપણું કાર્ય આપણે ભજવી શકીશું નહીં. આ એટલા માટે ભગવાને જ કહ્યું છે કે આ પરિગ્રહ પરિમાણને જીવનમાં મૂકવા જેવો છે. અને હવે આવે છે સંયુક્ત રીતે આપણે શું કરી શકીએ. ઘણી વાર એમ લાગે કે ભાઈ આપણે શું કરી શકીએ, મને લાગે છે કે આ આળસને, પ્રમાદને અથવા તો માનસિક અશક્તિને ખંખેરી નાખીએ. આટલા જ જૈનો પર્યાપ્ત છે એક સારા કાર્ય કરવાને માટે, માત્ર એને વ્યવસ્થિત રીતે ગોઠવવાની જરૂરત છે. અને પહેલી વાત કે ભગવાને આ સંઘ સ્થાપ્યો તત્વજ્ઞાનની રક્ષાને માટે સ્થાપેલો છે. કોઈ સંપ્રદાય ચલાવવા, સંસ્થા ચલાવવા, વહીવટ કરવા અથવા તો કોઈ પેઢી કે મકાન ચલાવવા માટે નથી કર્યો, તત્વજ્ઞાનની રક્ષા માટે સંઘ સ્થાપેલો છે. તો એ તત્વજ્ઞાનની રક્ષા માટે આપણે શું કરી શકીએ. જૈન એકેડેમીનું કાર્ય જ આ છે, તત્વજ્ઞાનનો ફેલાવો બને એટલો વધુ કરો અને તત્વજ્ઞાનને વૈશ્વિક પરિમાણ આપો. ગીવ એ વર્લ્ડ ડાયમેન્શન ટુ ધ મેટાફિઝિક્સ, ફિલોસોફી એન્ડ રિલિજિયન ઓફ જૈનિઝમ. આપણી પાસે જે આપત્તિ વગરનું કેવલી કથિત જે એક જબરદસ્ત તત્વજ્ઞાન છે, જે શાશ્વત છે, સનાતન છે, સર્વાંતરયામી છે, એને આપણે જગતમાં મૂકવા માટે ક્યાંક તો કામ કરવું પડશે. માત્ર આવી પ્રકિર્ણક વસ્તુઓ માટે જ આપણે જશું. વી હેવ બીન ગીવન ધ હેરિટેજ ઓફ લોર્ડ મહાવીર. ભગવાન મહાવીરની એક વિરાસત મળેલી છે આપણને, એને જીવનમાં જીવવા માટે અને જગતમાં મૂકવા માટે એક ગર્વ હોવો જોઈએ. અને આ તત્વજ્ઞાનને જ્યારે વૈશ્વિક પરિમાણ આપવાની વાત થાય છે ત્યારે એક બહુ મહત્વનું સૂચન કરવાનું મન થાય છે. વિજ્ઞાને વર્તમાનકાલીન જે આટલી હરણફાળ ભરી, આ હરણફાળ પડવાનું કારણ શું કે આખી એ દુનિયામાં બધા જ દેશોમાં વિજ્ઞાનને સમજવા માટે એક જ ભાષા હોય છે. જ્યારે આપણે ત્યાં 25-50 ધર્મો, દરેકની પોતપોતાની દાર્શનિક કહેવાની શબ્દની ડાયરી જુદી હોય છે, એને કારણે કોમ્યુનિકેશન ફેલ્યોર થાય છે. ઊંચામાં ઊંચા તત્વજ્ઞાનને આપણે જગતમાં મૂકી શકતા નથી. તો એક એવી ભાષામાં આપણે આ તત્વજ્ઞાનને જગત સમજે, જગતના વિદ્વાન લોકો સમજે એવી એક ભાષા ભંગી કરવી પડશે. વી શેલ હેવ ટુ ગીવ ધ ફાઇનેસ્ટ ટ્રેઝર ઓફ લોર્ડ મહાવીર ઇન ટુ અ લેંગ્વેજ વિચ ઇઝ એક્સેપ્ટેબલ એન્ડ અન્ડરસ્ટેન્ડેબલ બાય ધ વર્લ્ડ સિવિલાઇઝેશન્સ. આ ભાષાની વાત પણ એટલી જ મહત્વની છે. આ બધા જ કાર્યો આપણે કરી શકીએ એમ નથી, પણ 2-5 વ્યક્તિ એક એક કાર્ય ઉપાડે ને તો પણ બહુ સરસ થઈ જાય. અર્થ અને કામની બાબતમાં આપણે જાણે કે આ દેશમાંથી જ ધર્મ નિરપેક્ષ અર્થને કામ થઈ ગયો છે. ભગવાને કહ્યું કે ધર્મ સાપેક્ષ અર્થને કામ હોવો જોઈએ. આજે આપણે માત્ર એક ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, માણસ કેટલું વાપરે છે એના ઉપર જ આખી બધી પ્રવૃત્તિ ચાલે છે, પણ ધર્મ સાપેક્ષ અર્થને કામની પ્રવૃત્તિ હોવી જોઈએ. એ આપણે આપણે ત્યાં જ નહીં સર્વત્ર કહેવું પડશે, નહીતર એક પ્રકારની ઉપાધિ ઉત્પન્ન થશે. અને આ સંદર્ભમાં હું છેલ્લા 5-7 વર્ષ ત્યાં આ વિચારો મૂકું છું. એમાં એક વિચાર જે મને બહુ જ જરૂરી લાગ્યો છે સામૂહિક રીતે આપણા કર્તવ્ય તરીકે, યુગધર્મ તરીકે, એ વિચાર છે આધ્યાત્મિક બિરાદરીનો. આપણે આજે જૈનો અન્ય જે કોઈ પણ સમાન વિચારવાળા હોય એની સાથે બેસીને એક આધ્યાત્મિક બિરાદરી એવી કરીએ, કેમ કે આખરે સંખ્યાથી આપણે બહુ નાના છીએ અને આપણે એમ ન કહી શકીએ ભારતમાં કે અમારી પાસે જ આ ભારતની સંસ્કૃતિનો ઇજારો છે, પણ આપણી પાસે છે એને પ્રેમથી બીજાની સાથે બેસી એક સમન્વયાત્મક આધ્યાત્મિક બિરાદરી કરવી જોઈએ. રાજકોટમાં આવું થાય તો મારો સમય હું આપવા તૈયાર છું, પણ એનો પ્રતિઘોષ પડતો નથી. કારણ હજી પણ બધાને સલામત કુંડાળામાં રહેવું ગમે છે. પણ આધ્યાત્મિક બિરાદરી કેન સ્પ્રેડ લાઈક વાઇલ્ડ ફાયર. એક એક શહેરમાં નગરમાં આવી રીતે સમાનશીલ વચનેશુ સત્યમ એવા 25-50 લોકો પણ જો વિચાર કરશે તો એ વિચારને પ્રજાએ નહીં, રાષ્ટ્રે પણ સ્વીકારવો પડશે, સરકારે પણ સ્વીકારવો પડશે. આજે આપણી પાસે કોઈ જ એવું મહત્વનું અંગ રહ્યું નથી કે જે આપણા વિચારોને આપણે જગત પાસે સ્વીકારાવી શકીએ. આધ્યાત્મિક બિરાદરી સ્વામી વિવેકાનંદની રિલિજન સેન્ટેનરી જ્યારે પૂર્ણાહુતિ હતી એનો બેલુર મઠમાં જે અંતિમ 96 સાલમાં કાર્યક્રમ હતો, 125 દેશના પ્રતિનિધિઓ ત્યાં આવેલા હતા, 15,000 ડેલિગેટ્સ હતા. એમાં જૈન ધર્મ માટે બોલવાને માટેનું મને એક સૌભાગ્ય મળેલું હતું. સ્વામી ભૂતેશાનંદજી ત્યાં હતા અને ત્યારે આ ચર્ચાને અંતે જ્યારે સ્યાદવાદ અને અનેકાંતવાદની વાત કરી ત્યારે પીઠ ઉપરથી કહેવામાં આવ્યું હતું કે આ જગતમાં બધા ધર્મોની પરિષદ કરવાનો જો કોઈનો પણ પવિત્ર અધિકાર હોય તો તે જૈનોનો છે. આવી એક અદભુત વાત એમણે કરેલી હતી કે ધ નેક્સ્ટ વર્લ્ડ કોન્ફરન્સ ઇફ એટ ઓલ હેઝ ટુ બી કન્વીન ઇટ વિલ બી કન્વીન્ડ બાય ધ જૈન્સ. આવી એક તક, કેમ કે એ લોકોને લાગ્યું કે આ જગતના ધર્મોના ઝઘડા પણ મટાવી કરવાની શક્તિ જૈનના અનેકાંતવાદમાં છે. તો આવી તક આપણી પાસે મળેલી છે. અને આધ્યાત્મિક બિરાદરીની વાત થાય ત્યારે છેવટની એક વાત પણ સહયોગની દ્રષ્ટિએ કહેવાનું થાય કે આ શાસનને, આ ભગવાન મહાવીરના ધર્મને, ભગવાન મહાવીરના માર્ગને જો જીવંત, જૈવંત અને જ્વલંત કરવો હશે તો ત્રણ કક્ષાના સુપુત્રોએ આમાં પોતાનો સહયોગ આપવો પડશે. એક છે લક્ષ્મીપુત્રો, લક્ષ્મીની જરૂર પડશે જ, લક્ષ્મીપુત્રો જોશે. બીજા છે સારસ્વત પુત્રો કે જે ભગવાનના તત્વજ્ઞાનને યોગ્ય રીતે મૂકી શકે. અને ત્રીજા છે સૂર્યપુત્રો, સાધુ ભગવાન શ્રમણ સંસ્થા. આ ત્રણ જો ભેગી થાય અને એક એજન્ડા ઊભો કરી આપે તો આપણે બહુ થોડા સમયમાં આ ભગવાનની વાતને 2500 વર્ષ પછી કહે છે કે ઉદ્યોગ થવાનો છે, તો આ ઉદ્યોગ કરવાની એક તક આપણને મળેલી છે. લક્ષ્મીપુત્રો, સારસ્વત પુત્રો અને સૂર્યપુત્રો, સૂર્યપુત્રો એટલે શ્રમણ સંસ્થા, એ ત્રણે જો ભેગા થઈને કામ કરવા માગે તો શું ન થઈ શકે, કાંઈ જ અશક્ય નથી. પણ આ બાબતમાં 5-25 લોકોએ એક પ્રયોગ વિરોધી જમાત જોઈએ છીએ, એ ક્રિએટિવ માઇનોરિટી હુ શેલ ડિવોટ દેર ફૂલ ટાઈમ ફોર ધ એલિવિએશન ઓફ ધ જૈન ફિલોસોફી ઇન ટુ ધ હોલ ઓફ ધ વર્લ્ડ. અને છેલ્લી વાત જે મારા જીવનની આરાધનાનો એક પર્યાય છે કે આ યુગ ધર્મમાં વર્તમાનકાલીન એક કે એક જૈન ભાઈ હોય કે બેન હોય એ સામાજિક ચેતનાને નિર્મળ કરવા માટે શું કરી શકે, તો એના માટે એક જ વાત છે, નમસ્કાર મંત્રની સામૂહિક આરાધના. જે આજે હું 5 વર્ષ ત્યાં જુદી જુદી તક મળે ત્યારે કરાવી રહ્યો છું. અંધેરી કોમ્પ્લેક્સમાં 40,000 લોકો હતા, ત્યાર પછી 5,000થી માંડીને 25,000ની ઘણી બધી પરિષદાઓમાં નમસ્કાર મંત્રની સામૂહિક આરાધના કરી છે. આ સામૂહિક આરાધનાનું મહત્વ શું એ સમજાવીને 10 મિનિટમાં મારો સ્વાધ્યાય વિસર્જિત કરીશ. સૌથી પ્રથમ તો નમસ્કાર મંત્રની સામૂહિક આરાધના થાય એ શું કરે છે, સુષમ સ્પંદનો, એ હાર્મોનિયસ વેવ્સ ઓફ પીસ એન્ડ બ્રધરહુડ ઇઝ રિલીઝડ ફ્રોમ ધીસ પ્લેસ. એક એવી તાકાત એમાંથી ઉત્પન્ન થાય છે કે જગતમાં જે વિષમ સ્પંદનો છે એને નલિફાઈ કરી નાખે છે. સુષમ સ્પંદનો જેમ ધરતીકંપમાં માપવા માટે રિશર સ્કેલ છે, રિશર સ્કેલ કે છે ને 3, 4, 6, 7 આવ્યો, એમ હાર્મની સ્કેલ નમસ્કાર મંત્રનો છે. જેમ સમૂહ મોટો એમ તમારો હાર્મની સ્કેલ મોટો. બોલવા કરવા જેવું કે નહીં? અને આગળ કહે છે માનસિક પ્રદૂષણ દૂર થાય છે. આગળ ચાલીને કહે છે સમાજની ચેતના જે નિમ્ન કોટીની થઈ છે, જો વિચાર કરો આજે 10 માંથી 8 માણસોને તમે આ રાજકોટમાં ગમે ત્યાં મળશો એના મોઢામાંથી જે વિચાર આવે છે એ લગભગ નિમ્ન કોટીનો હોય છે. સામાજિક ચેતના નિમ્ન કોટીની બનેલી છે. એ વખતે એ સામાજિક ચેતનાને નિર્મળ કરવાનું, ઉત્થાન કરવાનું, સમાજની સામાજિક કુંડલીનું ઉત્થાન કરવાનો કોઈ અમોઘ શસ્ત્ર હોય તો એ નમસ્કાર મંત્ર છે. એ નમસ્કાર મંત્રમાં શબ્દ બ્રહ્મ હોવાને કારણે માત્ર આપણી ચેતનામાં કરીએ છીએ અને 14 રાજલોક એના તરંગો ફેલાઈને અશુભને દૂર કરીને શુભને લાવે છે. પ્રચંડ પુણ્ય સંક્રામક શક્તિ એમાં છે. આપણી ચેતનાનું એક આરોહણ થાય છે અને અરિયંતની ચેતનાનું અવતરણ થાય છે. ડિસેન્ટ ઓફ ધ ડિવાઇન, જે પરમ ચેતના છે એ આજે આપણી વચ્ચે આવીને રહે છે. કેમ કે અરિયંતને જ્યારે સમૂહમાં રહીને આપણે વાત કરીએ ત્યારે એ અહીંયા આપણી વચ્ચે આવીને રહે છે. ભાવ જગતની એકતા છે, બધા જ જીવો ભાવથી જોડાયેલા છે. અને નમો અરિયંતાણમની આરાધના કરો છો ત્યારે શું બને છે, પ્રત્યેક જીવને અભયદાન મળ્યાનો એક આનંદ થાય છે. અભયદાન નમસ્કાર મંત્રનો આરાધક જીવોનો પણ આરાધક છે. આ રીતે અનેક રીતે આ નમસ્કાર મંત્રની સામૂહિક આરાધના આ 2600ના વર્ષમાં આપણે કરવી જોઈએ. હું તો ઘણીવાર એમ કહું છું, લેટ ઇટ બી એન અનસ્ટ્રક્ચર્ડ મીટિંગ. શાસ્ત્રી મેદાનમાં સવારના પોરમાં સૂર્યોદય વખતે 100-200 જણા પણ સામૂહિક આરાધના કરે અને પછી દિવસનું કામ કરે. કોઈ સંસ્થાની જરૂરત નથી, કોઈ ખર્ચની જરૂરત નથી. ગણો અને જુઓ કે તમારા જીવનમાં શું ફેર થઈ શકે છે. નાનું દ્રષ્ટાંત આપું, આ હોલમાં અત્યારે 500થી વધારે લોકો છે. પ્રત્યેક વ્યક્તિ એક એક દીવો લઈને આવે અને 500 દીવા પ્રગટ થાય તો બધાને 500 ગણો પ્રકાશ મળે કે સૌને પોતપોતાના દીવાનો પ્રકાશ મળે, મને ખબર નથી, વાત કરો શું હર્ષુભાઈ? બધાને મળે ને, બધાને 500 ગણો પ્રકાશ મળે. એવી રીતે એક નમસ્કાર મંત્રની આરાધના 1000 વ્યક્તિ રોજની માત્ર 10 માળા કણે તો પ્રત્યેક વ્યક્તિને 1,00,000 નૌકાર કરવાનો એક જ સિટિંગમાં ફાયદો થાય. આ કેવડી મોટી પરસ્પરની અનુમોદના હિસાબે આ વિચાર કરો, આ ગણિત કેટલું સ્પષ્ટ છે. એવી જ રીતે બીજો એક દાખલો દેવાનો છે કે ઘરમાંથી કચરો કાઢવો હોય તો સાવરણી જોઈએ, પણ ઘરનો વડીલ એમ કે એક એક સડી લ્યો તમે બધા અને કચરો કાઢવા માંડો તો હા જુદી કચરો ના નીકળે. સાવરણીના જ્યારે બધી સળીઓ ભેગી થાય ત્યારે કચરો નીકળી શકે. એમ સમૂહમાં જ્યારે નમસ્કાર મંત્રનો જાપ થાય ત્યારે સમૂહમાં બાંધેલું કર્મ તત્કાળ નાશ પામે. આપણે જોઈએ છીએ કે કેટલા બધા અકસ્માતો થાય છે, લોકો મરી જાય છે. એમ કે આવું કેમ બનતું હશે? અરે ભાઈ, સમૂહમાં બાંધેલું અશુભ કર્મ ઉદયમાં આવે તો સમૂહમાં ઘણા લોકોનો જીવ થાય. તો એ જ સંદર્ભમાં સમૂહમાં બાંધેલું શુભ પુણ્ય મોક્ષ પર્યંત કામમાં આવે એ નિર્વિવાદ વસ્તુ છે. સમૂહમાં બાંધેલું પુણ્ય કર્મ આપણને વ્યક્તિગત રીતે પણ આપણું એક સુરક્ષાનું કવચ બની જશે. આવી સામૂહિક મંત્રની આરાધના આ યુગ ધર્મ છે. મહાપુરુષોએ વર્તમાન કાળના ઘણા બધા આચાર્ય ભગવંતોએ આશીર્વાદ આપેલા છે અને શાસ્ત્રોમાં પૂર્વના દાખલા મળે છે કે જ્યારે સંઘ ઉપર કોઈ આપત્તિ આવે, સંઘ ઉપર કોઈ આપત્તિ આવેલી હોય ત્યારે સંઘ ભેગો થાય અને કાયોત્સર્ગમાં રહીને શાસનદેવને પ્રસન્ન કરવા માટે સામૂહિક કાયોત્સર્ગ કરે. તો એ રીતે સામૂહિક નમસ્કાર મંત્રની આરાધના આપણે કરીએ તો ચોક્કસ આપણે માત્ર આપણા જૈનોનું નહીં પણ શહેરનું પણ આપણે સારું કરી શકશું. ઇટ હેઝ બીન નાઉ પ્રૂવ્ડ સાયન્ટિફિકલી, વૈજ્ઞાનિક રીતે એ પુરવાર થયેલું છે કે કોઈ પણ શહેરની જેટલી વસ્તી છે એનો સ્ક્વેર રૂટ કરો, વર્ગ કરો. રાજકોટની વસ્તી 1,00,000 હોય તો એનો સ્ક્વેર રૂટ થાય છે 3200. 3200 જણા એક જગ્યાએ 2 કલાક બેસીને જાપ કરે તો કહે છે કે આખા એ શહેરનું વાતાવરણ, વ્યોમાકાશ પવિત્રતાને પામી જાય. એ સ્ક્વેર રૂટ ઓફ ધ પોપ્યુલેશન ઓફ એની સિટી, કોઈ પણ શહેરની વસ્તીનો વર્ગ કરીને એટલા લોકો. અહીંયા તો આપણે 50,000 છીએ અને 2-3,000 ભેગા કરવા એ તકલીફની વાત નથી, પણ પ્રમાદ છે, પ્રમાદ છે, ભરેલો પ્રમાદ છે. અને પ્રમાદ છે પ્રમાદીને માટે પ્રભુનો અનુગ્રહ નથી. પુરુષાર્થ પૂરો હોય તો અનુગ્રહ મળી શકે, પ્રમાદીને પ્રભુ અનુગ્રહ નથી આપતા. તો આ નમસ્કાર મંત્રની એક તમને જનક આપું છું, એના ઉપર તો કલાકો સુધી વાત થઈ શકે. પણ આજે માત્ર યુગ ધર્મ તરીકે સામાન્ય વ્યક્તિ જૈન કુળની શું કરી શકે, આપની પાસે અપેક્ષિત છે. આ કળિયુગમાં તમે દિવ્ય મનુકુળના એક સભ્ય બનીને આવ્યા છો અને જો તમે અથવા તો આપણે આ પ્રભુદત્ત કાર્યને જો સફળતાપૂર્વક જીવીશું નહીં તો દેવલોકમાં વધારો બહાર પડશે કે આ લોકોને મોકલા પણ આપણું કામ થયું નહીં. અને આખી જગતની બીજી જીવરાશિઓ વેલકમના પાટિયા મૂકેલા છે કે ભાઈ તમને ત્યાં ના ફાવતું હોય તો અમારે ત્યાં આવો ને, અમારે ત્યાં તમારા જેવા ડાયા માણસોની બહુ જરૂરત છે. તમામ જીવરાશિએ વેલકમના પાટિયા મૂકેલા છે. કોઈ મહાપુણ્યના ઉદયે જૈન કુળમાં આવેલા છીએ, પણ આપણે જો ફરજ ચૂકી જઈએ તો બીજી બધી જીવરાશિનું વેલકમનું પાટિયું આપણને લાગેલું છે. તેમાં જવું હોય તો ઓપ્શન ઇઝ યોર્સ, તમારી મરજીની વાત છે. એટલા માટે જ આ વસ્તુને સમાપન કરતા એટલું જ કહેવું જોઈએ કે જોઈએ છીએ એક પ્રયોગ વિરોની જમાત, એક ક્રિએટિવ માઇનોરિટી કે જે જૈનત્વને સાચવે અને જૈનત્વને જગતમાં ફેલાવે. લેટ અસ ઓલ બી R&D સ્ટેશન્સ, આપણે પોતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્ટેશનના એક ભાગ બનીએ અને આપણા જીવન દ્વારા પ્રભુનું આ સામ્રાજ્ય છે એ જગતને જાણવા તો આપીએ. આપણે પોતે જીવીએ અને જગતને જાણવા આપીએ. આવી એક પ્રયોગ વિરોની જમાત રાજકોટમાં થાય તો સારી વાત છે, બીજે બધે પણ કોશિશ કરીએ છીએ. બાકી તો નમોરી અંતાણમ, જે થવું એ થાય. વ્યક્તિગત ખૂબ આનંદમાં આપણે રહેવું જોઈએ, વ્યક્તિગત સાધના કરીને. તો આ બીજો એજન્ડા છે. ધ ફર્સ્ટ એજન્ડા વોઝ ટુ સર્વ ફોર ધ સર્વાઈવલ ઓફ ધ હ્યુમન રેસ, એન્ડ સેકન્ડ એજન્ડા ઇઝ ફોર ધ ડિસેન્ટ ઓફ ધ ડિવાઇન ઇન હ્યુમેનિટી, ફોર ધ ડિવાઇન દિવ્ય રૂપાંતર કરવા માટે થોડાક છૂટેલા સાધકો જોઈએ છીએ. એ જો જૈનોમાં નહીં મળે તો ક્યાં નજર ફેરવશું? તૈયાર થઈ જાજો પર્યુષણ. પછી આ બાબતને આપણે વધારે ઘાટ આપવો છે. સંખ્યાથી આ ટકવાનું નથી, સંકલ્પથી ટકવાનું છે. માટે સંખ્યા કેટલી છે એની ચિંતા ન કરતા, પરંતુ તમારા આયુષ્યનો થોડોક કલાકનો ટુકડો જો આમાં આપશો તો યુગ ધર્મને યોગ્ય રીતે કરવા માટે આપણે કરી શકશું. અને છેલ્લી વાત કરીને પૂર્ણાહુતિ કરવી છે, અને એ છે મેં શરૂઆતમાં કહ્યું કે ભૌગોલિક રીતે આપણે ખૂબ સંકોચને પામી ગયેલા છીએ. જ્યોગ્રાફિકલી વી આર લોસ્ટ ટેરિબલી. આજે એટલું બધું જૈન સંસ્કૃતિ ભારત વર્ષના માત્ર 4 પ્રાંતોમાં જીવી રહી છે, બીજે બધે તો એના છાંટા છે. આખા એ હિન્દુસ્તાનમાં 1 કરોડ થી ઓછા જૈનો, જગતની વસ્તી 6 અબજની. 1 કરોડ જૈન એટલે 0.16%, 1% પણ છઠ્ઠો ભાગ. આ આપણી સંખ્યા છે, પણ શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે આ કળિયુગમાં તમારા પાસે એક કર્તૃત્વ તમને મળેલું છે, અને એને કેવી રીતે મૂક્યું કે ધેટ યુ હેવ લોસ્ટ ઇન જ્યોગ્રાફી, યુ હેવ ધ ઓપ્શન ટુ વિન ઇન હિસ્ટરી. ભૌગોલિક રીતે તમે નાના થયા છો, પણ એક ઇતિહાસ એવો સુવર્ણથી સર્જો કે જેથી કરીને આ સંખ્યાનો સંકોચ આપણે દૂર કરીને એક ઇતિહાસ રચી દઈએ. સુવર્ણ અક્ષરે કલ્પસૂત્રના પાના વાંચવા બરાબર છે, પણ સુવર્ણ અક્ષરે આપણે પણ 2 અક્ષર એમાં મૂકીએ એવો ઇતિહાસ આપણે સર્જીએ. અને ઇતિહાસ સર્જીને આવતીકાલની પેઢીને એમ ન થાય કે અમારા વડીલોએ કોઈ કાર્ય ન કર્યું. તો આપની પાસે એક સંશોધન તરીકે આ વાત મૂકેલી છે, કોઈ માત્ર 1 કલાકનો સમય લેવા માટે નહીં, પણ જીવનનું જે મંથન છે એને વ્યવસ્થિત રીતે આપની પાસે મૂક્યું છે. અને આ વર્ષમાં આપણે એને વધારે સારી રીતે પરિમાર્જિત કરીને શું શક્ય છે એ કરવાનું જોશું. જૈન એકેડેમીએ મને જે અહીં આમંત્રણ આપી મારા વિચારો વ્યક્ત કરવાનું કહ્યું એમનો આભાર માનું છું, આપ સૌનો આભાર માનું છું. આખરે તો આ વ્યાસપીઠ મૂકીને કીધું કે ભાઈ આટલો બધો જુદો શું કામ રાખ્યો, હું તો તમારામાં એનો એક છું. અહીંયા બેસીને પણ બોલી શકત હતો, પણ હવે એમને આવું ગોઠવું છે એટલે નાનો પાડી. પણ બહુ જુદા તાળવોમાં આપણે બધા સહયાત્રીઓ છીએ. વી આર ઓલ કો પિલગ્રીમ્સ. આપણે ઘણા કામ કરવાના છે. કર્મે મને રાજકોટમાં મૂક્યો છે, અને મારા સ્વાસ્થ્યને કારણે બહાર ઘણે બધે સ્થળે જવાનું હોવા છતાં પણ એ બની શકતું નથી. તો રાજકોટમાં કંઈ પણ થઈ શકે એના માટે તન મન અને ધનથી મારો સહયોગ સદાને માટે મળશે. આ યુગ ધર્મ આપણે જીવીને દીપાવીએ એવી શુભેચ્છા સાથે પર્યુષણ પર્વના મુબારકવાદી. ઓમ શાંતિ શાંતિ શાંતિ.